नमो अरिहंता नमो सिद्धानं नमो आयरियां नमो उवर्जायां नमो लोये सर्वसामो मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जयनोस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणधरतरे
आज वैशाख वद 8મો मंगल दिवस छे। अपना यंगस्टर्स ने कदाच आजना दिवस नु महत्व ख्याल न हो એટલે થોડુંક એનું પણ આપણે વિચાર કરીએ છીએ। આજના દિવસે એવી કઈ મહત્વપૂર્ણ ઘટના થઈ છે કોઈને ખ્યાલ છે? જો પહેલા તો અષ્ટમીનો પર્વ છે, અષ્ટમી ચતુર્દશી દસ લક્ષણ અને અષ્ટાનિકા આ શાશ્વત પર્વ ગણાય છે। શાશ્વત પર્વ એટલે અને રત્નત્રય પર્વ જે આવે છે આ બધા શાશ્વત પર્વો છે। એટલે એની કોઈ ઘટના વિશેષ આદિથી શરૂઆત થઈ નથી, અનાદિ અનંત આ બધા પર્વ મનાવવામાં આવે છે। આપણે એવું પણ તમે ક્યાંક ક્યાંક વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે આઠમ ચૌદસના જેવા જીવના પરિણામો થાય છે તો એનું વિશેષ ફળ મળે છે કે શુભ અશુભ ભાવો, જો શુભ ભાવ થાય તો એનું ફળ બી વિશેષ મળે, અશુભ ભાવ થાય તો એનું ફળ પણ વિશેષ મળે છે। અષ્ટમી ચતુર્દશીના દિવસે એમ પણ કહેવાય કે આપણે આયુબંધના વિશેષ ચાન્સીસ હોય છે। હવે એ તો જે એક શક્યતાઓ બતાવી છે એ વસ્તુ જુદી છે, પણ બાકી આ આઠમ અને ચૌદસના જે પર્વો મહિનામાં ચાર વાર આવે તો એક પાવન દિવસો ગણવામાં આવે છે। હવે એના ઉપર આ વૈશાખ વદ આઠમનો જે દિવસ છે તો આજે સુવર્ણપુરી સોનગઢમાં જે સ્વાધ્યાય મંદિર છે એનું સર્વપ્રથમ ઉદ્ઘાટન થયું હતું। આજના દિવસે એ મંદિરમાં સ્વાધ્યાય મંદિરમાં માતાજીના હાથે એક સમયસર ગ્રંથાધિરાજની એક પધરામણી વિરાજમાન કરવામાં આવ્યા છે। આનું મહત્વ મારે એટલે બતાવવું છે કે વિચાર કરો કે એ સમય કેવો હશે જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી પહેલાં તો સંપ્રદાયમાં હતા અને એમને ખ્યાલ આવ્યો કે ભાઈ સત્ય ધર્મ તો આ જ છે, તો એમણે ખાલી સત્ય ધર્મની પ્રભાવના માટે અને જે પોતે એક સ્વતંત્ર રીતે એ ધર્મના જે તત્વોનો ઉપદેશ કરી શકે એના માટે એમણે પરિવર્તન પોતે સ્વયં કર્યું। એ સમયના સમજો કે ખાલી ઉદાહરણ માટે સમજો કે આજે નરેન્દ્ર મોદી છે એ આજે ભારતના પ્રધાનમંત્રી છે અને એમનું મેજોરિટી કેમ્પેઇન કેવું હોય છે, સનાતન ધર્મ હિન્દુત્વ એ જાતનું હોય છે। અને આજે એમણે પબ્લિકલી એમ અનાઉન્સ કરવાની વારી આવે કે ના હિન્દુ ધર્મ ખોટો છે અને સત્ય ધર્મ તો જૈન ધર્મ જ છે, તો વિચાર કરો કે એમનો કેવો વિરોધ આજે થઈ શકે। આખા ભારતવર્ષમાં જેની કીર્તિ હોય, આખા દુનિયામાં જેની કીર્તિ હોય અને એણે આવી રીતના જે વસ્તુને ઓપનલી એક્સેપ્ટ કરવાની વારી આવે તો કેવી સ્થિતિ બની શકે? એવી જ સ્થિતિ એ સમયમાં પૂજ્ય ગુરુદેવશ્રીની હતી કે સંપ્રદાયના કોહિનૂર કહેવાતા અને એમણે એમાંથી આ પરિવર્તન કર્યું, તો પરિવર્તન કર્યું તો એના પછીની સ્થિતિ શું હતી કે શરૂઆતના દિવસોમાં તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં એ રહેતા હતા, માં ગયાથી બીજા એક બે ભાઈઓ એમની સાથે હતા એટલે ટોટલ બે ત્રણ જણ ત્યાં રહેતા હતા। શરૂઆતમાં તો કોઈ જ મળવા ન આવે, કોઈ એવી રીતના સ્વાધ્યાય આદિ કાંઈ ન થાય, ધીરે ધીરે ખબર પડી કે આવી રીતના અહીંયા કાનજી સ્વામી અહીંયા રહે છે તો લોકો સ્વાધ્યાય આદિ કરવા માટે આવતા થયા। ધીરે ધીરે એટલા લોકો આવતા થયા કે સ્ટાર ઓફ ઇન્ડિયાને જે નાનકડો રૂમ છે એ નાના પડવા લાગ્યા, એટલે ત્યારે રામજી બાપુજીને એવી રીતના વિકલ્પ આવ્યો કે હવે આપણે એક મોટી જગ્યા લઈને આ ધર્મની પ્રભાવના માટે આપણે કોઈ ભવન બનાવવું જોઈએ. ત્યારે ગુરુદેવશ્રી પાસે ગયા ગુરુદેવશ્રીની અનુમતિ માંગવા માટે. તો ગુરુદેવે શું જવાબ આપ્યો હશે? હા હા બનાવો, બહુ સરસ, હા આપણે આવી રીતના ખૂબ પ્રભાવના કરશું, એવું કીધું હશે? તો શું કીધું હશે? જો તમારે આવું કોઈ કાર્ય કરવું હોય તો તમે કરો, પણ અમારા પરિણામ, જો અમારા વિતરાગતાના પરિણામ વધી જશે તો અમારે એ ભવનમાં રહેવું કે ત્યાં પ્રવચન આદિ કરવાની અમારી કોઈ જવાબદારી નથી. હા, અમે કોઈ રીતે બંધાયેલા નથી. ખ્યાલ આવે? જો આ કોઈ જ્ઞાની પરમાત્મા હોય તો એની એક વિચાર દ્રષ્ટિ એમની કેવી હોય છે કે બધે જ, હમણાં પ્રવૃત્તિ અને નિવૃત્તિની ખૂબ વાત આવી ને, બધી જ જગ્યાએથી જે નિવૃત્તિ લઈ શકવા યોગ્ય હોય એ અંદર આત્મામાં સંપૂર્ણ રૂપે પ્રવૃત્તિ કરી શકે છે. ચલો હજી આગળ વધીએ. તો એવી જ્યારે પરિસ્થિતિ હતી કે હવે લોકોને સત્ય ધર્મ અહીંયા મળવા લાગ્યો, તો જેવી રીતના સમજો કે કોઈ કાળમાં, કોઈ ક્ષેત્રમાં કોઈ જિનેન્દ્ર ભગવાન ન હોય અને કોઈના દર્શન બી ન મળતા હોય, કોઈ પ્રતિમાજી ન હોય, કોઈ મંદિર ન હોય, અને એવી જગ્યાએ એ ત્યાંના મુમુક્ષુઓ જે પંચકલ્યાણક આદિના માધ્યમથી જો કોઈ જૈન મંદિરની સ્થાપના કરે તો એમના ત્યાં ભાવ કેવા હશે? ખ્યાલ આવે છે કે એમના એ ભાવ કેવા હશે કે જો અમારે આંગળે હવે જિનેન્દ્ર ભગવાનના દર્શન થશે. એ તો એક દર્શન, જે દેવ દર્શનની વાત થઈ, અહીંયા એ જ વસ્તુ આપણે સ્વાધ્યાયમાં લગાવી. બોલો, આખા ભારત વર્ષમાં જ્યાં કોઈ સત્ય ધર્મની ક્યાંય વાત જ નહોતી થતી ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીએ હવે મુક્ત રૂપે એ સભામાં, એટલે આવી રીતના કે આ દિગંબર ધર્મ જ સાચો છે એ રીતે ધર્મ પ્રભાવનાની શરૂઆત કરી. ક્યાંથી કરી? સ્ટાર ઓફ ઇન્ડિયા. કેટલી નાનકડી જગ્યા, તમે બધા જોઈ હશે ને, એક રૂમ અંદર છે ને એક રૂમ આવી ઓસરી છે બહાર, કેટલી જગ્યા છે. હવે બોલો, એવા ક્ષેત્રમાં એક પ્રોપર સ્વાધ્યાય મંદિરની સ્થાપના થવી કે અહીંયાથી હવે ધર્મ પ્રભાવના થશે, ખ્યાલ આવે છે ને? બહુ મોટી વાત છે. જેવી રીતના કોઈ ક્ષેત્રમાં જ્યાં જિનેન્દ્ર ભગવાનના દર્શન જ નથી અને ત્યાં પ્રતિમાની સ્થાપના થાય, એટલું જ મોટું કામ કે હવે અહીંયા આ સ્વાધ્યાય મંદિરની સ્થાપના થઈ અને અહીંયા હવે દિવસના 3 વાર સ્વાધ્યાય થશે, એટલું મોટું કાર્ય એ આજના મંગળ દિવસે ત્યાં થયું છે. જો વિચાર કરીએ તો આમાં કોઈ વ્યક્તિ વિશેષનો કે કોઈ શાસ્ત્ર વિશેષનું એટલું મહત્વ નથી કે પૂજ્ય ગુરુદેવશ્રીએ ત્યાં નિવાસ કર્યો અથવા ત્યાં સમયસર આદિ શાસ્ત્રની સ્થાપના થઈ, અથવા ચલો એ ભવન વિશેષનો કે એ એક ઇમારત બની ગઈ, એનું મહત્વ નથી. મહત્વ કોનું છે? મહત્વ એનું છે કે સત્ય ધર્મ જે શાશ્વત જૈન શાસન છે એની અહીંયાથી પ્રભાવના શરૂ થઈ. જેવી રીતના સમજો કે કોઈ કાળ હોય જેમાં સમજો ભોગભૂમિ પછી જ્યાં ધર્મની ક્યાંય વ્યવસ્થા જ ન હોય અને એમાં જે પ્રથમ તીર્થંકરનો જ્યાં ઉત્પત્તિ થઈ અને તીર્થની પ્રભાવનાની શરૂઆત થાય, તો કેવી પરિસ્થિતિ બનતી હશે કે ક્યાંય કોઈને ધર્મની કંઈ ખબર જ નથી અને હવે સડનલી દિવ્ય ધ્વનિના માધ્યમથી જૈન ધર્મ, જે જૈન તીર્થની સ્થાપના ત્યાં થઈ. એવી જ રીતે જ્યાં આપ આ સૌરાષ્ટ્રની ભૂમિમાં કોઈને સત્ય ધર્મની ખબર જ નહીં હતી, સૌરાષ્ટ્રની ભૂમિ શું કામ, આખા ઇન્ડિયામાં એમ કહો તો ચાલે, કેમ કે લોકો જૈન ધર્મના નામે એક તો રાત્રિ ભોજનનો ત્યાગ, કાંદા બટેટા આદિ જમીકર ન ખાવા, અને બીજું કેવું કે ભાઈ આપણે પુરાણવાદી વાંચો કે આપણા તીર્થંકર આવા થઈ ગયા, એમને આવા થઈ ગયા, પાછળના ભગવાન પર આમ ઉપસર્ગ થયો હતો, બસ એ જ બધી ચર્ચાઓ ચાલતી હતી, અથવા કર્મની ચર્ચાઓ ચાલે કે આ પ્રકારના આપણને સાતા વેદનીયના કર્મ છે, અસાતા વેદનીયના છે, તમે આમ પૂજા કરો દાન આદિ કરો તો કર્મ કપાઈ જાય, ખ્યાલ આવે? એ બધી ચર્ચાઓ ચાલતી હતી. આત્મા શું છે, એના અનંત ગુણો શું છે, અંદર કેવી શાશ્વત શાંતિ સુખ ભર્યા છે, આવી તો વાત ક્યાંય હતી જ નહીં. અને એવામાં આજના મંગળ દિવસે એ સુંદર એક પ્રભાવના ક્ષેત્રની, એક પ્રભાવના કાળની કહો, એક સુવર્ણ યુગની કહો, એ ત્યાંથી શરૂઆત થવી આ બહુ મોટું કાર્ય છે. જે આપણો જૈન ધર્મ છે, એ જૈન ધર્મ કેવો છે કે અનેકાંતમય ધર્મ છે. આપણા આજના ટોપિક ઉપર આવું જ હું ધીરે ધીરે, કે આપણો ધર્મ કેવો છે, અનેકાંતમય ધર્મ છે. બીજા વિશ્વના જેટલા ધર્મ છે તો કોઈ એક પડખાથી કે એક અંશથી વાત કરે છે, પણ આખું વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર જ્યારે કોઈ એક વસ્તુને મુખ્ય કરી દેવામાં આવે અને એની જ વાત કરવામાં આવે તો વસ્તુ સમજાતી નથી, અને એને કારણે હંમેશા મિથ્યાત્વ રહ્યા જ કરે છે. અને મિથ્યાત્વ રહ્યા કરે ત્યાં સુધી પુણ્યપાપના ચક્ર ભલે ચાલ્યા કરે, પણ એનાથી કંઈ સરવાળે ફાયદો થતો નથી. ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો કે તમે બિઝનેસ શરૂ કર્યો તો ક્યારેક તમે પ્રોફિટમાં ધંધો કરો, ક્યારેક લોસમાં કરો, પણ સરવાળે શું થયું? સરવાળે તો ઝીરો થયા, કેમકે એક બાજુ પ્રોફિટ લોસ બધું. એવી જ રીતે જે જીવને મિથ્યાત્વવાદી રહ્યા કરે છે તો પુણ્યપાપના ચક્ર ભલે ચાલ્યા કરે, તો ક્યારેક શુભ ગતિમાં જશે, ક્યારેક અશુભ ગતિમાં જશે, પણ સરવાળે તો સંસારમાં જ રહેવાનું છે. તો જૈન ધર્મ એ એક જ એવી ચાવી છે જે આપણને વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવે છે, અનેકાંતમય વસ્તુ સ્વરૂપ સમજાવે છે, જેનાથી આ આત્માનો સ્વભાવ કેવો છે એ આપણને ખ્યાલ આવે તો જીવ એ આત્મામાં પ્રવૃત્તિ કરીને પોતાનું કલ્યાણ કરી શકે. જેવી રીતના ઓલું હોય ને, આપણે ઘણી જગ્યાએ ઓલું જઈએ કે ઓલું ભૂલ ભૂલૈયા જેવું હોય અને આપણે પઝલમાં ખોવાઈ જઈએ, કાં તો મિરર્સ હોય કાં ઓલા ઝાડપાન આદિ હોય એની અંદર આપણે ગૂંચવાઈને ખોવાઈ જઈએ, તો બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે? કે બહાર નીકળવાનો રસ્તો એ એક જ છે, એ પાથ ઉપર તમે જાઓ તો તમે એમાંથી બહાર નીકળી શકો છો. એવી જ રીતે આ સંસાર ચાર ગતિરૂપ કેવું છે કે એક ચાર ગતિરૂપ વનનું ગૂંચળું છે, એની અંદર આ જીવ કન્ફ્યુઝ થઈને ખોવાઈ જાય છે, એની અંદર ફસાઈ જાય છે. બહાર નીકળવાનો રસ્તો કયો છે? કે આ જે અનેકાંતમય જૈન શાસન છે એક જ બહાર નીકળવાનો રસ્તો છે. વસ્તુ સ્વરૂપને વ્યવસ્થિત સમજે તો જ એ પોતાનું કલ્યાણ કરી શકે છે. હવે જો અનેકાંતની જ આપણે આજે વાત કરવી છે, કેમકે આજે આપણા સૂત્રમાં અનેકાંતની જ વિશેષ ચર્ચા આ પદાર્થના સ્વરૂપમાં કરવામાં આવી છે. બોલો
સાહેબ.
હા, આપનો પ્રશ્ન છે કે આઠમ ચૌદસ ને પર્વ કીધા તો બાર તિથિ પણ ગણવામાં આવે છે, બીજ ત્રીજ પાંચમ સાતમ આદિ બધું. જે દિવસો તો બધા દિવસો છે, એમ તો આપણે જે વ્રતિ શ્રાવક હોય, વ્રતિ શ્રાવકને તો જે નિયમપૂર્વક એને સામાયિક આદિ પોષક ઉપવાસ આદિ કરે છે, તો જે પ્રાથમિક ભૂમિકામાં છે તો એ કદાચ મહિનામાં એક વાર કરે, જે આગળની ભૂમિકામાં છે તો એમ નિર્ણય કરે કે હું દેવ ચતુર્દશી કરીશ, અથવા કોઈ એનાથી આગળની ભૂમિકામાં છે તો એમ નિર્ણય કરે કે હું અષ્ટમી ચતુર્દશી એટલે ચાર કરીશ. ઔષધની વાત કરું છું, ઔષધ એટલે ખ્યાલ છે ને, કે પોતાના દરેક આરંભ પરિગ્રહ આદિ છોડીને આગલા દિવસથી લઈને ઉપવાસ કરે અને પછીના દિવસે છોડે, અને એ આખો દિવસ એકાંત સ્થાનમાં રહીને એ પોતાના ધ્યાન આરાધન કે એવી રીતના તત્વ વિચાર આદિમાં જીવન કાઢે. તો હવે જે એને કીધું ચાર દિવસ, હવે એનાથી આગલી ભૂમિકામાં છે તો એ બીજ પાંચમ આઠમ અગિયારસ ચૌદસ એ પણ પાડે છે, એટલે પાંચ આઠ પાંચ દિવસ સુધના પાંચ દિવસ વધના એમ બી થયું. જે એનાથી હજી આગળ વધવાના ઈચ્છુક છે તો એ બાર દિવસ પાડે છે. એટલે જો જેની જેવી ભૂમિકા છે એ પ્રમાણે આગળ આગળ વધતા જાય છે. ખ્યાલ આવે છે? હવે જેને હજી આગળની ભૂમિકામાં જવ પદાર્પણ કરવું છે તો એ તો પછી મુનિ દીક્ષા લઈને નિરંતર સામાયિકમાં રહે છે, જેની જેવી યોગ્યતા. ચલો પાછા આવી જઈએ કે આપણે વાત કરવી છે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ. હવે જો અનેકાંત બે પ્રકારે હોય છે, ધ્યાન આપજો. પદાર્થ આમ છે અને આમ નથી એને પણ અનેકાંત કહેવાય છે. ખ્યાલ આવે? જેવી રીતના જીવ ચેતના સ્વરૂપ પદાર્થ છે, પણ હવે એમાં પોસિબિલિટી છે ને કે પૂતગલ બી હોઈ શકે ચેતના સ્વરૂપ પદાર્થ. ખાલી એક બાજુ જ કહીએ, ખાલી એમ જ કહેવામાં આવે કે જીવ ચેતના સ્વરૂપ પદાર્થ છે, તો બીજા પદાર્થો ચેતના સ્વરૂપ છે કે નહીં એ ક્લેરિટી ન થઈ. એટલે બીજી બાજુ પણ કહેવામાં આવે છે કે અન્ય પદાર્થો ચેતના સ્વરૂપ નથી. તો અસ્થિ અને નાસ્તિ, આમ છે અને આમ નહીં એમ કરીને વસ્તુ સ્વરૂપ ક્લિયર થાય છે. કોઈ પણ એક જ અપેક્ષાથી વાત કરવામાં આવે તો વસ્તુ સ્વરૂપ પૂરેપૂરું ક્યારે સમજાતું નથી. ખ્યાલ આવે છે? આ એક જાતનું અનેકાંત થયું. અને હવે બીજી જાતનું અનેકાંત છે. બીજી જાતનું અનેકાંત એટલે કે વસ્તુઓમાં પદાર્થોમાં આ પણ છે અને આ પણ છે. ખ્યાલ આવે? જેવી રીતના પદાર્થો કેવા છે તો ચેતન પણ છે અને જળ પણ છે. જો એક જાતનું અનેકાંત એમ કહે છે કે પદાર્થોમાં ચેતન પદાર્થ જીવ જ છે, અન્ય પદાર્થો ચેતન નથી, આ અસ્થિ અને નાસ્તિ થયું. ખ્યાલ આવે? આ એક જાતનું અનેકાંત થયું. અને બીજી જાતનું અનેકાંત કેવું છે કે વસ્તુ સ્વરૂપ એમાં પદાર્થોમાં ચેતન પદાર્થો પણ છે અને જળ પદાર્થો પણ છે. ખ્યાલ આવે? હા, દ્રવ્ય અને પર્યાય પણ છે. આપણે એના ઘણા બધા પ્રકાર હમણાં જોશું, પણ આ બે પ્રકારે અનેકાંત કહેવાનું પ્રયોજન શું પહેલા એ સમજી લઈએ. કેમ કે જો વિશ્વમાં પદાર્થ એકાંતે નથી, કોઈ પણ પદાર્થ એક જ પદાર્થ વિશ્વમાં હોય એવું નથી. વિશ્વમાં ઘણા બધા પદાર્થ છે અને દરેક પદાર્થમાં ઘણા બધા ગુણો છે, એની ઘણી બધી પર્યાયો થાય છે. કોઈ પણ એક જ, એટલે એમ સમજો કોઈ એક જ પદાર્થ છે, એનો એક જ ગુણ છે, એની એક જ પર્યાય છે, આટલું જ વિશ્વ હોય તો તમે એકાંતે વસ્તુને સમજાવી શકો. સમજાય છે કે નહીં? પણ સમજો, જ્યાં આપણે મનુષ્ય કેટલા છે કે આટલા બધા છે. હવે આટલા બધા મનુષ્ય છે એને સામાન્ય રીતે વર્ણન કરવું હોય તો કેવી રીતના કરો કે જો અહીંયા સ્ત્રીઓ પણ છે અને પુરુષો પણ છે, એમ બે ભાગલા કરીને બે રીતે સાધારણ રીતે વર્ણન કરી શકાય, બરાબર? હવે સ્ત્રીઓ પણ છે અને પુરુષો પણ છે, એક તો એક સામાન્ય વર્ણન થયું. હવે એમાં વિશેષ વર્ણન કરવું હોય કે હું કોણ છું, તો હું પુરુષ જ છું અને હું સ્ત્રી નથી, એમ કહેતા વસ્તુ સ્વરૂપનું પૂરેપૂરું ક્લિયર જ્ઞાન થઈ શકે છે. ખ્યાલ આવે છે? જીના ગામનું પ્રયોજન શું છે? જે આપણે જીનેન્દ્ર ભગવાનનું અનેકાંતમય જીન શાસન છે એમ આપણે કહે, તો એ જીન શાસનનું પ્રયોજન શું છે? જીન શાસનનું પ્રયોજન એ છે કે દરેક પદાર્થ જે જીવ પદાર્થ છે એને જીવ તરીકે પોતાની ઓળખાણ થઈ અને એ એમાં લીન થઈને ભગવાન બની શકે, એ એનું પ્રયોજન છે. બરાબર? જીન શાસન એટલે જે જૈન ધર્મ મોક્ષ માર્ગ, એનું પ્રયોજન શું છે કે દરેક જીવ પદાર્થ પોતાને જીવ તરીકે જાણીને એમાં લીન થઈ છે, લીન થઈને પરમાત્મા બની શકે, એ જીન શાસનનું પ્રયોજન છે. ખ્યાલ આવ્યો? તો જીન શાસને આત્માને આત્મા તરીકે ઓળખાણ કરાવવા માટે બે પ્રકારના અનેકાંતનો યુઝ કરવો પડે છે. કેવી રીતે? કે સૌ પ્રથમ તો એ એમ એસ્ટાબ્લિશ કરશે કે આ વિશ્વમાં છ દ્રવ્યો છે, એટલે આ વિશ્વમાં જીવ પણ છે અને અન્ય દ્રવ્યો પણ છે. ખ્યાલ આવ્યો કે એમ? અન્ય દ્રવ્યો પણ છે કહેવાનું પ્રયોજન શું છે? કે જો આવા જ્યાં દેખાઈ રહ્યું છે ને એમાં આવા પદાર્થો પણ છે જે જીવ નથી, એનાથી જુદો છે. ખ્યાલ આવ્યો? એટલે એ કહેવાનું પણ અનેકાંતનું પ્રયોજન છે. અને હવે એકવાર એ એસ્ટાબ્લિશ કરી દીધું, એના પછી બીજું અનેકાંત કામમાં આવે છે કે હું કોણ છું, તો હું જીવ જ છું અને અન્ય પદાર્થો નથી. ખ્યાલ આવ્યો કે? તો આપણા જીન શાસનમાં દરેક રીતે કહેવાની એક પદ્ધતિ છે. આમ કહેવાની પદ્ધતિમાં એમ નથી કે વસ્તુ અનક્લિયર છે, ખ્યાલ આવે? આમ પણ છે ને આમ પણ છે કહેવાનું પ્રયોજન એમ નથી કે વસ્તુ અનક્લિયર છે, વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. પણ એને વર્ણન કરવાની પદ્ધતિમાં કોઈ એક સાથે એક જ પ્રકારે કથન કરી દેવામાં આવે તો વસ્તુ સમજાતી નથી. ખ્યાલ આવે? તો હવે સમજો કે આપણે ઊંધિયું હોય ને, ઊંધિયાનું શાક ખાયું. હવે કોઈ ફોરેનર આપણે દેશમાં આવે, એને તો આપણી ગુજરાતી સંસ્કૃતિ ખબર નથી, તો એ પૂછે ઊંધિયાનો સ્વાદ કેવો, તો તમે શું કહો? ઊંધિયાનો સ્વાદ કેવો? તો જો સૌથી પહેલા તો કેવો કહેવાય કે જો ઊંધિયામાં ખારાશ પણ છે અને તીખાશ પણ છે. ખ્યાલ આવે? ઊંધિયામાં ખટાશ પણ છે અને ગળાશ પણ છે. એને આપણે બધી વસ્તુને એસ્ટાબ્લિશ કરીએ ને, અને પછી શું કહીએ કે ઊંધિયાનો સ્વાદ સારો જ છે, ખરાબ નથી. ખ્યાલ આવ્યો કે? તો બે રીતે વર્ણન કરે કે નહીં? જો કોઈ પણ પદાર્થનું વર્ણન કરીને સામેવાળાને સમજાવવું હોય ને તો બે અનેકાંત વાપરવા જ પડે છે. આ બે અનેકાંતને વાપરવું એ જ સમ્યક વસ્તુ એટલે પદાર્થને સમ્યક પ્રકારે વર્ણન કરવાની પદ્ધતિ છે. એટલે જો પહેલા અનેકાંતમાં વસ્તુને આમ છે ને આમ છે બે કહેવામાં આવે છે, પછી એમ કહેવામાં આવે કે આમ જ છે. ખ્યાલ આવે? એટલે એ સમ્યક એકાંત છે. પહેલા અનેકાંતમય વસ્તુ સ્વરૂપને એસ્ટાબ્લિશ કરીને કોઈ એક પદાર્થ આમ જ છે એમ કહેવું એ સમ્યક એકાંત છે. ખ્યાલ આવે? હવે જો આપણે વાત ચાલી રહી છે 5મા અધ્યાયમાં કે વિશ્વમાં અજીવ તત્વો કે અજીવ દ્રવ્યો કેટલા છે, બરાબર? એમાં આપણે વાત ક્યાંથી શરૂ કરી હતી કે અજીવ કાય કેટલા છે? અજીવ કાય કેટલા હતા? 4 પદાર્થ અજીવ કાય છે. કયા છે? ઉદગલ, ધર્મ, અધર્મ અને આકાશ. આ 4 અજીવ કાય છે. અને અજીવ કેટલા છે કે 5 અજીવ છે. કાળ દ્રવ્ય પણ અજીવ છે પણ એને કાય નથી, એટલે એની વાત પાછળથી કરશે. હવે એ અજીવ પદાર્થો જે છે એ અજીવ પદાર્થોમાં કેટલા પદાર્થ ક્રિયાવતી શક્તિવાળા છે, ભાવવતી શક્તિવાળા છે, એ ટોપિક આપણો થઈ ગયો. કેટલા પદાર્થના દ્રવ્યોની સંખ્યા કેટલી છે એ ટોપિક આપણો થઈ ગયો, બરાબર? કેટલા પદાર્થના ક્ષેત્રની સંખ્યા કેટલી છે તો એ ટોપિક આપણો લાસ્ટ ચાલી રહ્યો હતો. એમાં આપણે જોયું કે આકાશના ક્ષેત્રની સંખ્યા કેટલી છે, કેટલું છે આકાશના ક્ષેત્રની સાઈઝ, કે અનંતાનંત પ્રદેશી છે. અને બાકીના દ્રવ્યોના ક્ષેત્રની સાઈઝ કેટલી છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ પદાર્થ એ લોકાકાશ પ્રમાણ છે. કાળની વાત કરી નથી પણ કાળની પાછળથી કરશે તો કાળની સાઈઝ કેટલી છે કે એક પ્રદેશી છે. અને છેલ્લું આપણે 10મું સૂત્ર જોયું કે પૂતગલના ક્ષેત્રની સાઈઝ કેટલી, એટલે પૂતગલને કેટલી જગ્યા રોકે છે. જો પૂતગલ પરમાણુ છે એ એક પ્રદેશ રોકે છે, અને પૂતગલ સ્કંદ છે તે તો સંખ્યાત પ્રદેશ પણ રોકી શકે, અસંખ્યાત પણ રોકી શકે અને અનંત પણ રોકી શકે છે, બરાબર? હવે આ અજીવ પદાર્થોમાં જ આ અનેકાંતની શૈલીથી વસ્તુનું સ્વરૂપ કેવું છે એ સમજાવવા માટે જો અહીંયા 20-25 સિદ્ધાંતો દીધા છે, એને આપણે વાંચતા જઈએ એટલે બધું બહુ સરળ છે, પણ એ સમજીને જ આ સમજવાનું આ વાંચવાનું પ્રયોજન શું છે કે વિશ્વમાં પદાર્થોની વ્યવસ્થા કેવી છે એ સમજવું, કે છેવટે એનાથી આપણે જીવને જુદો પાડી શકીએ એ આપણું પ્રયોજન છે, ક્યારે ભૂલવું નહીં. ખ્યાલ આવે? તો જો જેવી રીતના મેં કહ્યું કે અનેકાંત બે રીતે વર્ણન કરવામાં આવે છે, પહેલા તો આમ અને આમ બે જ્યાં હોય એનાથી વસ્તુ સ્વરૂપને એસ્ટાબ્લિશ કરશે, અને એનાથી પછી હવે આ જીવ આમ છે એમ કરીને એકાંતમય એને આમ જ છે એમ સમજાવશે. ખ્યાલ આવે? અત્યારે આપણે પહેલા એસ્ટાબ્લિશ કરીએ છીએ કે પદાર્થો કેવા છે, તો એના માટેના અનેકાંતનું વાંચીએ છીએ. જો 11મું સૂત્ર છે એની ટીકા. સૂત્ર તો હતું નાણો હો, એટલે અણુ એક પ્રદેશી છે. એની ટીકા. અણુ એક જ દ્રવ્ય છે, અણુ એક દ્રવ્ય છે તેને એક જ પ્રદેશ છે, કેમ કે પરમાણુઓમાં ખંડનો અભાવ છે. આની ચર્ચા પણ બહુ સુંદર છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, કેમ કે પરમાણુના એક પ્રદેશમાં ખંડનો અભાવ છે એનો શું મતલબ, એની પણ બહુ સુંદર ચર્ચા છે, નેક્સ્ટ ટાઈમ કરશું. હમણાં જ આપણે અનેકાંતની ચર્ચા કરવી છે, આપણે આ ટીકા પૂરી લઈએ છીએ. જો આગળ દ્રવ્યનો અનેકાંત સ્વરૂપ છે તો અનેકાંત કઈ રીતે છે? પોઈન્ટ નંબર પહેલો કે દ્રવ્યો, દ્રવ્યો એટલે વિશ્વમાં છ દ્રવ્ય છે તે, તો એ મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે. દ્રવ્યો મૂર્ત અને અમૂર્ત એમ બે પ્રકારે છે. મૂર્ત દ્રવ્યો કયા છે? મૂર્ત એટલે મૂર્તિક, મૂર્તિક એટલે સ્પર્શ ગંધ વર્ણવાળા, તો પૂતગલ એક જ મૂર્તિક છે, બાકીના બધા પાંચ અમૂર્તિક છે. સેકન્ડ, હવે અમૂર્તિક, પૂતગલ તો એક જ કીધું ને, તો અમૂર્તિક દ્રવ્યો કેટલા છે? કે પાંચ છે. પણ એમાં પણ વિભાજન કેવી રીતના છે કે જો અમૂર્તિક દ્રવ્યો ચેતન છે અને જળ પણ છે, ચેતન પણ છે ને જળ પણ છે, તો કેટલા દ્રવ્ય ચેતન છે? એક જ જીવ દ્રવ્ય જ ચેતન છે. અને જળ કેટલા છે? કે બાકીના ચાર. હવે જો આગળ મૂર્ત દ્રવ્યો જે છે પૂતગલ, એમાં કેટલા પ્રકાર છે? તો જો એમાં પણ પાછા બે પ્રકાર છે કે મૂર્ત દ્રવ્યો અણુ પણ છે અને સ્કંદ એમ બે પ્રકારે છે. ઉદગલ પરમાણુ એ અણુ છે, સિંગલ એન્ટિટી છે, અને સ્કંદ એટલે ઘણા બધા પરમાણુ બનીને જે કમ્બાઇન્ડ એન્ટિટી બનીને સ્કંદ કહેવાય છે. આગળ ચોથો પોઈન્ટ, મૂર્ત દ્રવ્યો સૂક્ષ્મ છે અને બાદર જેમ બે પ્રકારે છે. અહીંયા મૂર્ત સ્કંદો લઈ લેવાનું, કેમકે પરમાણુ સૂક્ષ્મ બાદર બે પ્રકારે નથી, પરમાણુ તો એક જ છે, પણ એના જે સ્કંદ બને છે એ સ્કંદ સૂક્ષ્મ સ્કંદો પણ છે ને બાદર સ્કંદો પણ છે. આપણે આની પરિભાષા પહેલા થઈ ગઈ છે, સૂક્ષ્મ સ્કંદ કોને કહેવાય? હા, જે સ્કંદો કોઈનાથી અવરોધ પામી શકતા નથી, એ આરપાર બધામાંથી નીકળી જાય છે, એને સૂક્ષ્મ સ્કંદ કહેવાય છે. અને આ જે આપણા પૃથ્વી આદિ જે દેખાઈ રહ્યા છે, આ જેટલી પણ વસ્તુ દેખાય છે એ સ્થૂળ સ્કંદો છે, એ અવરોધ પામે છે. આપણે આમ હાથ ટચ કરીએ તો આનાથી અટકી જાય છે, આ પણ સ્થૂળ સ્કંદ છે ને આ પણ સ્થૂળ સ્કંદ છે. ખ્યાલ આવે? હા, ફિફ્થ પોઈન્ટ, હવે જો સૂક્ષ્મની અંદર સૂક્ષ્મ મૂર્ત દ્રવ્ય સૂક્ષ્મ સૂક્ષ્મ અને સૂક્ષ્મ બે પ્રકારે છે. જો ફરીથી યાદ કરો, સ્કંદના કેટલા પ્રકાર જોયા હતા આપણે? છ પ્રકાર જોયા હતા. એમાંથી જે છેલ્લા બે છે, સૂક્ષ્મ સૂક્ષ્મ અને સૂક્ષ્મ, એ બે સૂક્ષ્મ સ્કંદો છે અને બાકીના ચાર સ્થૂળ સ્કંદો છે. કેમ સ્થૂળ છે? કેમકે જો સ્થૂળ, જે સ્થૂળ સ્થૂળ છે તો સોલિડ છે, આપણને દેખાય છે. ખાલી સ્થૂળ છે એ લિક્વિડ છે, એ પણ આપણને દેખાય છે, આપણે એને રોકી શકીએ છીએ. જે ત્રીજું સ્થૂળ સૂક્ષ્મ, એ વિઝિબલ ગેસીસ છે, તો આપણે જોઈએ છીએ કે કોઈ ધુમાડા સ્ટીમ આદિ હોય તો એ પણ આપણે કોઈ કન્ટેનરમાં એને રોકી શકીએ છીએ. ચોથું સૂક્ષ્મ સ્થૂળ, એ એવા સ્કંદો છે જે દેખાતા નથી પણ નાકથી સૂંઘી શકાય છે, કાનથી સાંભળી શકાય છે, તો સમજો અવાજ છે. તો અવાજને આપણે ક્યાંય રોકી રાખવો હોય તો આપણે સાઉન્ડ પ્રૂફ વિન્ડો કે એવું કંઈક લગાવી શકીએ, તો એમાંથી રોકાઈ જાય છે. એટલે એ પણ કેવો છે? એ સ્થૂળ સ્કંદ છે, પાદર સ્કંદ છે. અને એનાથી બી નીચે કર્મ પરમાણુ, જે સૂક્ષ્મ સ્કંદો છે કેવા છે? કર્મ પરમાણુ. સમજો કર્મ છે અથવા તેજસ શરીર આદિ છે, આહારક શરીર આદિ પરમાણુ છે, એ કેવા છે? સૂક્ષ્મ સ્કંદો છે. તો એ આર પાર નીકળી જાય છે, કોઈનાથી રોકાતા નથી. મનોવર્ગણા જે છે ને, એ પણ એક પ્રકારનું આ જે સૂક્ષ્મ સ્કંદ છે, ખરેખર સૂક્ષ્મ છે. પણ હવે એ જેવી રીતના શરીરને આધીન છે, એટલે શરીરના આધારે રહે છે, એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી છે, એટલે શરીર રોકાઈ જાય તો એ પણ રોકાઈ જાય છે. પણ એઝ સચ જેવી રીતના સમજો તેજસ શરીર, કારમાન શરીર આદિ, કોઈ જીવનું મૃત્યુ થઈ જાય તો અહીંથી કારમાન તેજસ શરીર ગમે તેટલા વજ્રપટલ બી નાખો તો આર પાર નીકળી જાય છે. એટલે કેવું છે? એ સૂક્ષ્મ સ્કંદ છે. ખ્યાલ આવે ને? અમુક સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કર્યો, સાયન્ટિસ્ટ તો સાયન્ટિસ્ટ છે ને, એણે એક્સપેરિમેન્ટ કર્યો કે જો અંદર જીવ હોય તો આપણે એને ક્યાંકથી તો રોકી રાખી શકીએ એમ. એટલે એણે શું કર્યું કે કોઈ વ્યક્તિ હતો જે નિયર ડેથ હતો, તો એણે ગ્લાસ બોક્સ કે કંઈક બનાવ્યું અને એને બધી તરફથી સીલ કરી નાખ્યું, એકદમ એર ટાઈટ કરી નાખ્યું કે આ વ્યક્તિ મરે પછી એનો આત્મા આપણે પકડી રાખશું, તો પકડી અંદર રહેશે કે નહીં? કેમકે એ બધા સૂક્ષ્મ પદાર્થો છે, એ ગમે તેટલી લેયર્સ તમે નાખો ને તો એ લેયર્સમાં એ રોકાતા નથી. ન્યુક્લિયર રેડિયેશન હોય ને, એ ન્યુક્લિયર રેડિયેશન જેવી રીતે આપણે એક્સરે કરીએ છીએ, તો આપણા શરીરની આરપાર નીકળી જાય છે કે નહીં? તો એ એક્સરે સૂક્ષ્મ કે બાદક વિચાર કરીને કહેજો. જો એ હાડકાના ચિત્ર કેવી રીતના આવે છે, કેમ કે ત્યાંથી રેડિયેશન પાસ નથી થતા. અને બીજું, આપણે પેલા લેડના દરવાજા કે એવું કંઈક બનાવ્યું તો એની આરપાર નીકળતા નથી. એટલે ફક્ત એની એ જે બાધક સ્કંધો છે એની સાઈઝ એવી નાની છે કે એને રોકનારા પદાર્થો પણ એવા એટલા ફાઇનર જોઈએ છે, ખ્યાલ આવે ને? પણ અધરવાઇઝ એ બાધક સ્કંધો જ છે, કેમ કે સૂક્ષ્મ સ્કંધ તો એવા હોય કે કોઈનાથી રોકાય ન શકે. સૂક્ષ્મ સૂક્ષ્મમાં એવું લેવું કે બે અથવા તેથી અધિક પરમાણુનો સ્કંધ, એટલું જ આપ્યું છે. એટલે સમજો બે ત્રણ ચાર પાંચ અમુક સંખ્યા સુધી એ સૂક્ષ્મ સૂક્ષ્મ છે. એક મિનિટ, હા, જો નિગોદ બે પ્રકારના છે, એક સૂક્ષ્મ નિગોદ એક બાધક નિગોદ. જેવી રીતના બટેટા આદિને જે એના સ્કંધના આધારે રહે છે એ બાદર નિગોદ છે, કેમ કે એના શરીરો રોકાઈ જાય છે. શરીર રોકાય છે એટલે જીવને પણ એ સંજ્ઞા મળે છે. પણ અમુક જે આવી રીતના વાતાવરણમાં જ એ નિગોદના જીવો છે, એ સૂક્ષ્મ નિગોદ છે, કોઈ એનાથી રોકાતા નથી. અને એનું મૃત્યુ પણ આપણે હાથ હાથ આમ કરીએ તો એનું એ લોકોનું મૃત્યુ થતું નથી, કેમ કે સૂક્ષ્મ જીવ છે, આર બહાર નીકળી શકે. હા, શું કહો છો? કેવલ જ્ઞાન ગમ્ય તો બધું જ છે. કેવલ જ્ઞાન તો એક પરમાણુ ને પણ જાણી શકે છે, પણ એવું અવધિ જ્ઞાન બી પરમાણુ સુધી જાણી શકે છે. એટલે એ બધા સ્કંધો ને પણ અવધિ જ્ઞાન જાણી શકે છે. સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે જો એક પરમાણુ હોય ઇન્ડિવિજ્યુઅલ, દેટ ઇઝ પરમાણુ. પણ બે પરમાણુ છે એનો સ્કંધ બને, ત્રણ પરમાણુ નો સ્કંધ બને, ચાર નો બને, એમ કરતા કરતા અમુક સંખ્યા સુધી હશે એટલા સ્કંદો બધા સૂક્ષ્મ સૂક્ષ્મ છે. ચાલો આગળ વધીએ. હવે જો આપણે જોયું સૂક્ષ્મ મૂર્ત દ્રવ્ય, સૂક્ષ્મ સૂક્ષ્મ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે, બાકીના ચાર બાદર છે એમ સમજી લેવું. પાંચ છઠ્ઠો પોઈન્ટ, સ્કંદ સૂક્ષ્મ અને બાદર બે પ્રકારે છે એ પણ જોયું આપણે સાતમા. સૂક્ષ્મ અણુ બે પ્રકારે છે, એક પૂદગલ અણુ અને કાળા. જે એક અણુ છે એ પણ બે જ પદાર્થ અણુ રૂપે છે, એક પૂદગલ અને એક કાળા. બાકી બધા તો થોડા મોટા સ્થૂળ પદાર્થો છે. આઠમો પોઈન્ટ, દ્રવ્યો બે પ્રકારે છે, એક અક્રિય દ્રવ્ય છે એટલે જેને ક્રિયાવતિ આદિ શક્તિ નથી, તો ગમનાગમન રહિત ચાર દ્રવ્યો છે. અને એક સક્રિય દ્રવ્ય છે જે ગમનાગમન સહિત છે, તો જીવ અને પૂદગલમાં ગમનાગમન હોય છે. આપણે એ પણ જોયું કે ક્રિયા બે પ્રકારની છે, આગળના સૂત્રમાં આવી ગયું, એક ક્રિયાવતી વાળી ક્રિયા અને ભાવવતી વાળી ક્રિયા, એટલે પર્યાય રૂપે પરિણમવાળું ક્રિયા. પોતાનો જ દ્રવ્ય પોતાની જ પર્યાય રૂપે પરિણમે એવી ક્રિયા, એવી ક્રિયા તો છય દ્રવ્યમાં હોય છે. બરાબર, આગળ નવમો પોઈન્ટ. હવે દ્રવ્ય એક પ્રદેશી પણ છે અને બહુ પ્રદેશી પણ છે. આમાં કીધું ને અક્રિય અને સક્રિય, સક્રિયમાં જીવ અને પૂદગલ કે જેમાં ગમન કરવાની શક્તિ છે, અને બાકીના ચાર દ્રવ્યો છે એ ગમન નથી કરતા, તો અક્રિય છે. નવમો પોઈન્ટ, એક પ્રદેશી પણ છે અને બહુ પ્રદેશી પણ છે. કયા કયા એક પ્રદેશી છે દ્રવ્યો? કાલાણ અને પૂદગલ પરમાણુ બે, અને બહુ પ્રદેશી બાકીના બધા દ્રવ્યો બહુ પ્રદેશી. જે દસમો, બહુ પ્રદેશી દ્રવ્યો બે પ્રકારે છે, સંખ્યા પ્રદેશ વાળા અને સંખ્યાથી આ પરની પાર હોવું જોઈએ, કદાચ એવું બેસે છે, સંખ્યાથી પાર પ્રદેશ વાળા. તો સંખ્યા પ્રદેશ વાળા કયા અને સંખ્યાથી પાર કયા? કયા દ્રવ્ય સંખ્યાત અને કયા સંખ્યાથી પાર? હા, જો ખાલી પૂદગલ દ્રવ્ય જ, પૂદગલ સ્કંદો જ સંખ્યાત પ્રદેશ વાળા છે, બાકી જીવ અસંખ્યાત પ્રદેશી, ધર્મ અધર્મ અસંખ્યાત પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી છે, અને કાલા તો ઓલામાં એ પ્રદેશમાં લઈ લીધું. પછી આગળ અગિયારમો પોઈન્ટ, સંખ્યાથી પાર બહુ પ્રદેશી દ્રવ્યો પણ બે પ્રકારે છે, એક અસંખ્યાત પ્રદેશી છે અને એક અનંત પ્રદેશી છે. આકાશ અનંત પ્રદેશી છે, બાકીના અસંખ્ય. જો ફરીથી જે વાતથી મેં શરૂઆત કરી હતી કે આપણું જૈન શાસન કેવું છે કે અનેકાંતમય છે, જ્યાં સુધી આવી રીતના અનેકપણું તમે પદાર્થમાં ન બતાવો ત્યાં સુધી વિશ્વનું વર્ણન જ કેવી રીતના થઈ શકે, ખ્યાલ આવે છે? અને વિશ્વનું વર્ણન જ ન થાય તો પહેલા તો વસ્તુ આમ છે એસ્ટાબ્લિશ કેવી રીતના થાય, એસ્ટાબ્લિશ જ ન થાય તો એમાંથી હું આ પદાર્થ છું કેવી રીતના નિર્ણય થાય, ખ્યાલ? એટલે જો અનેકાંત વસ્તુ સ્વરૂપ, અનેકાંતપણું કેટલું મહત્વનું એક સિદ્ધાંત છે. આપણે એવું કહેવામાં આવે છે, જો અહીંયા વાંચું છું, હા, નોંધમાં પાછળના પેજ પર નોંધ છે, ત્યાગવાદ એ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારૂપ. નેક્સ્ટ પેજ ભૈયા, નેક્સ્ટ પેજમાં વચમાં નોંધ છે, હા બસ જો આ નોંધ, ત્યાગવાદ એ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારૂપ અરહંત સર્વજ્ઞનું એક અસ્ખલિત શાસન છે. આમાં ખાલી કોઈ એક શાસ્ત્રનું જ છે પણ સમય સાધીનો પડે છે. એટલે જો ત્યાગવાદ વગર જૈન શાસન જ નથી, એટલે કે અનેકાંત વગર વિશ્વ જ નથી, ખ્યાલ આવે? ફરીથી અનેકાંત ને ત્યાગવાદમાં શું ફરક, કોઈ કહેશે? હા, આખા જે વસ્તુઓ છે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, અને એને કહેવાની પદ્ધતિ, એને સમજાવવાની પદ્ધતિ ત્યાગવાદ છે. હા, કહેવાની ને જાણો તો સમજો, તમે ત્યાગવાદ થી ન કહો તો તમે વસ્તુને વર્ણન જ ન કરી શકો, બરાબર? અને વસ્તુમાં અનેકાંત ન હોય તો બધું એકપણું થઈ જાય તો વિશ્વ જ ન રહે, ખ્યાલ આવે? એટલે જો અનેકાંત એ વસ્તુ સ્વરૂપનું અને જૈન શાસનનું એક અમોઘ શસ્ત્ર છે, એક અસ્ખલિત શાસન છે, એટલે એના વગર તમે આત્માને બી સમજી શકતા નથી ને વિશ્વને પણ સમજી શકતા નથી, સમજાય છે? આ વસ્તુ આમ આપણને લાગે કે હા ત્યાગવાદ અનેકાંતમાં શું છે, પણ એની અંદરથી જો આપણને મહિમા આવે તો આપણને ખરેખર જૈન શાસનની મહિમા આવે છે, કે ખરેખર જિનેન્દ્ર ભગવાન જે આપણને કહી ગયા, આપણે કહીએ ને કે મહાવીર ભગવાનનું શાસન ચાલે છે, આપણને ધર્મના નામે જેટલી પણ વસ્તુ અત્યારના ખબર છે કે આપણે કરી રહ્યા છીએ, કે આપણે વાંચી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, વિચારી રહ્યા છે, એ બધું કોની દેન છે? મહાવીર ભગવાનની દેન છે. તો મહાવીર ભગવાને એવું તો આપણને શું કીધું કે જો અનેકાંતથી એમણે આખા જૈન શાસનને આપણને સમજાવ્યું છે, ખ્યાલ આવે? ચલો આગળ વાંચો, એ 25 ભેદો મારે પૂરા કરવા છે, થઈ જશે. જો 12મો ભેદ, આપણે જોયું કે બહુપ્રદેશી જે દ્રવ્યો છે એ સંખ્યાતવાળા પણ છે, અસંખ્યાતવાળા પણ છે, અનંતવાળા પણ છે. 12મો પોઈન્ટ, હવે અનંત પ્રદેશી તો એક આકાશ જ છે, પણ જો એમાં પણ બે પ્રકાર છે, એક અખંડ આકાશ અને એક અનંત પ્રદેશી પુદ્ગલનો સ્કંધ. પુદ્ગલનો સ્કંધ જે છે અનંત પરમાણુઓથી બનેલો હોય તો તમે એને ઇમેજિનરી રીતે સ્ટ્રેચ કરો તો કેટલી જગ્યા રોકે? આમ તો લોકના પ્રદેશોમાં જ છે, પણ અનંત પરમાણુથી બનેલો છે તો સમજો એને તમે સ્ટ્રેચ કરો એવી રીતના કે એક પરમાણુ એક જ પ્રદેશ પર રહે. અનંત પરમાણુઓ છે ને તો અનંત પ્રદેશ રોકશે, ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી હાઇપોથેટિકલી, ક્યારે અનંત રોકવાના નથી, કેમ કે લોકાકાશની બહાર ક્યારે પુદ્ગલ જવાનું નથી, પણ હાઇપોથેટિકલી તમે એને સ્ટ્રેચ કરો તો કેટલી જગ્યા રોકે? કે અનંત પ્રદેશો રોકે, એટલે એ સ્કંદને અનંત પ્રદેશી સ્કંદ કહેવાય છે. ના, એવા ઘણા અનંત હોય ને, ઘણા અનંત હોય છે, જો અનંતમાં પણ અનંતતા છે, એટલે અનંત પ્રદેશી સ્કંદો બી અનંત પ્રકારના છે. એવી રીતે ફરીથી, હા જો હું ફરીથી સમજો, જેવી રીતના જીવની અવગાહના કેટલી, કે આમ સાઈઝ જોવા જાવ તો લોક પ્રમાણ અસંખ્યાત છે, પણ અત્યારે કેટલી જગ્યામાં છે કે આ શરીર પ્રમાણ છે, બરાબર? એવી જ રીતે સમજો એક અનંત પ્રદેશી સ્કંદ છે, તો આમ તો આ શરીર જેટલી સાઈઝમાં બી હોઈ શકે, જગ્યા રોકે છે શરીર જેટલી જગ્યા છે, પણ પ્રદેશો એના પરમાણુ કેટલા છે? અનંત છે. સો તમે ઇમેજિનરી રીતે સમજો એને, પરમાણુને સ્ટ્રેચ કરો તો એ અનંત પ્રદેશો રોકે છે, એટલે એને અનંત પ્રદેશી સ્કંદ કહેવાય છે. ખ્યાલ આવે છે કે? ચાલો આગળ વધીએ. 13મો પોઈન્ટ, હવે અસંખ્યાત લોકાકાશ રોકતા દ્રવ્યો બે પ્રકારના છે. જે અસંખ્યાત લોકાકાશને રોકે છે એમાં પણ બે પ્રકાર, એક છે અખંડ દ્રવ્યો, કે જે ધર્મ અધર્મ આદિ દ્રવ્યો છે એ અખંડ દ્રવ્યો, અખંડ એટલે કે આખા આકાશમાં બધે જ છે લોકાકાશમાં, અને ક્યાંય ખંડ પડતો નથી, એક જ દ્રવ્ય આખા આકાશ લોકાકાશને રોકી લે છે. તો ધર્મ અધર્મ અને કેવડી સમુદ્ઘાત કરતો જીવ, અને બીજી બાજુ કે પુદ્ગલ મહાસ્કંદ જે છે તે સંયોગ રૂપ દ્રવ્યો છે, એટલે રોકે છે તો આખા લોકાકાશને. જો એવો એક સ્કંદ છે, આ ફરીથી એવો એક સ્કંદ છે પુદ્ગલોનો જે આખા લોકાકાશમાં બધે જ વ્યાપ્ત છે, એને મહાસ્કંદ કહેવાય છે. એ મહાસ્કંદમાં અનંત પરમાણુઓ છે, તો એક જ આમ કહેવાય એક સ્કંદ છે, પણ એ ખંડ ખંડ રૂપે એમાં અનંત પરમાણુઓ છે. જ્યારે કે જીવ દ્રવ્ય એક જ કેવળી સમુદ્ઘાત કરતો જીવ, એક જ દ્રવ્ય આખા લોકાકાશને રોકે છે, પણ એ ખંડ ખંડ રૂપે નથી, એક જ સત્તા છે. એટલે બે પણ સમય ઓછો છે, હા તો સમજાવો. મહાસ્કંદ એક જ છે, મહાસ્કંદ એક જ છે, એના અનંત પરમાણુઓ એ ઉત્કૃષ્ટ અનંત છે, એનાથી ઓછા અનંત વાળા પણ હોય શકે એમ. ચલો આગળ 13મો જોયો, 14મો પોઈન્ટ, અખંડ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી દ્રવ્યો એ પણ બે પ્રકાર છે. આપણે જોયું અખંડ દ્રવ્યો કે ધર્મ અધર્મ અને કેવી સમુદ્ઘાત કરતો જીવ, તો ધર્મ અને અધર્મ એ લોક વ્યાપક છે, એ હંમેશા લોક વ્યાપક છે, અને જીવ કેવું છે કે એ લોક પ્રમાણ છે, પણ સંખ્યા એ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં વિસ્તારમાં શરીર વ્યાપક પણ હોઈ શકે. 15મો પોઈન્ટ, હવે અમૂર્ત બહુ પ્રદેશી દ્રવ્યો, જો અમૂર્ત છે એટલે પુદ્ગલથી જુદા, અને બહુ પ્રદેશી છે એટલે કાળને છોડી, એ દ્રવ્યો પણ બે પ્રકારે છે. એક છે સંકોચ વિસ્તાર રહિત, એમાં કયા આવશે કે ધર્મ ધર્મ અધર્મ અને આકાશ ત્રણે, અને સિદ્ધના જીવ, બરાબર છે કે એમાં પણ સંકોચ વિસ્તાર નથી, તો આકાશ ધર્મ અધર્મ અને સિદ્ધ જીવ, અને સંકોચ વિસ્તાર સહિત. જો આમ તો પુદ્ગલ બી સંકોચ વિસ્તાર સહિત છે, પુદ્ગલ સ્કંદો, પણ અહીંયા અમૂર્ત કીધું છે ને, અહીંયા વાત જ અમૂર્તથી શરૂઆત કરી, એટલે જો આ બધું પઝલ જેવું ઇક્વેશન જેવું છે, તમને કન્ડિશન આપી છે તમારે ફિટ કરવાનું કે આમાં કયા કયા દેશ છે. તો જે સંકોચ વિસ્તાર સહિત, તો સંસારી જીવના પ્રદેશો સંકોચ વિસ્તાર સહિત છે, સિદ્ધ જીવ ચરમ શરીરી કિંચિત ન્યૂન શરીર પ્રમાણ હવે સંકોચ વિસ્તારથી રહિત છે. 16મો પોઈન્ટ, દ્રવ્ય સામાન્ય બે પ્રકાર છે. ખાલી દ્રવ્યોની વાત કરીએ તો બે પ્રકાર છે, એક છે સર્વગત, એટલે સર્વગત એટલે બધે જ ફેલાયેલું, તો આકાશ સર્વગત છે, અને દેશગત એટલે બાકીના પાંચ દ્રવ્યો છે એ અમુક જ એરિયામાં લોકેટેડ છે. જો એમ પણ વિચાર કરો કે આ વાત કરી પ્રદેશોથી, ખ્યાલ આવે, દ્રવ્ય બે પ્રકારે છે, આ વાત કરી આકાશના પ્રદેશો, ખ્યાલ આવે. હવે ભાવથી પણ વાત કરશે આગળ, જો સર્વગત પણ બે પ્રકારે છે, એક છે ક્ષેત્રે સર્વગત જેવી રીતના કે આકાશ, અને બીજું છે ભાવે સર્વગત, કે કેવળ જ્ઞાનની શક્તિ, કેવળ જ્ઞાનની શક્તિ કેવી છે કે ભાવે સર્વગત છે, બધું લોકાલોકને જાણી લે, કોળીઓ કરી જાય. આપણે કેવળ જ્ઞાનની મહિમા તો કરીને આગળના ક્લાસમાં એનું સ્વરૂપ પણ આપણે ધીરે વિસ્તારથી જોયું. ચલો આગળ 18મો પોઈન્ટ, હવે દેશગત, દેશગત એટલે જે ઓછી જગ્યા રોકે છે અથવા નાના છે એમ, તો દેશગત પણ બે પ્રકારે છે, એક પ્રદેશગત અને અનેક પ્રદેશગત, જેવી રીતના કાળાણુ છે અને પરમાણુ છે, અને એક પ્રદેશ સ્થિત ઉદ્ગલ સ્કંદ છે, એ એક પ્રદેશગત છે. એક પ્રદેશમાં સંખ્યાત અસંખ્યાત કે અનંત પરમાણુનો સ્કંદ રહી શકે છે, બરાબર, એટલે એક પ્રદેશ ગતિ છે, ક્ષેત્ર ગતિ છે. અનંત પરમાણુ નો સ્કંદ પણ એક પ્રદેશમાં રહી શકે છે. અને બીજું છે અનેક દેશ ગતિ, એમાં ધર્મ અધર્મ જીવ અને પૂતગલ સ્કંદો જે એક પ્રદેશથી વધારે જગ્યા રોકે છે. હવે 19મું, દ્રવ્યોમાં અસ્થિ નાસ્તિ. અસ્થિથી બે પ્રકાર છે, એક છે અસ્થિ કાય અને એક છે કાય રહિત અસ્થિ. ખ્યાલ આવે, કાલાનું કાય રહિત અસ્થિ છે અને બાકીના પાંચ દ્રવ્યો એ અસ્થિ કાય છે. હવે જો 20મું પોઈન્ટ, આમ તો સરળ છે ને બધા. ચલો ફરીથી કરી જો 20મો પોઈન્ટ. હવે અસ્થિકાય બે પ્રકાર છે, એક છે અખંડ અસ્થિકાય. અખંડ અસ્થિકાય એટલે આમ તો બહુ પ્રદેશી છે પણ એ અખંડ દ્રવ્ય બહુ પ્રદેશને રોકે છે. તો જેવી રીતના આકાશ, ધર્મ અધર્મ અને જીવ એ બધા અખંડ અસ્થિકાય છે. અને એક છે ઉપચરિત અસ્થિકાય. જો આમ તો પૂતગલ પરમાણુ એક જ પ્રદેશી છે ખરેખર, તો એટલે ખરેખર અસ્થિકાયમાં ન આવવું જોઈએ, પણ બિકોઝ એનામાં સ્કંદ બનાવવાની શક્તિ છે અને એકથી વધારે પ્રદેશ રોકી શકે છે માટે એને પણ અસ્થિકાયમાં લઈ લીધું. અને કાલાણોમાં એવી શક્તિ પણ નથી, એટલે એક પ્રદેશી જ છે, એટલે ઉપચરિત અસ્થિકાય. જો સંયોગી પૂતગલ સ્કંદો પૂતગલમાં સમૂહરૂપ થવાની શક્તિથી અસ્થિકાય છે. 21મો પોઈન્ટ, દરેક દ્રવ્યનો ગુણ અને પર્યાયમાં અસ્થિપણું બે પ્રકારે છે. એક છે પોતાથી અસ્થિપણું અને પરથી નાસ્તિપણાનું અસ્થિપણું. કેટલું સરસ વર્ણન છે. જો પહેલા અત્યાર સુધી જે આપણે વાંચતા આવ્યા એ આપણને આ છય દ્રવ્યમાં આવી રીતના ભેદો છે, એમાં જીવ આમ છે, પૂતગલ આમ છે, ધર્મ આમ છે, ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ, ક્રિયાવતી અપેક્ષાએ, સંકોચ વિસ્તાર અપેક્ષાએ, એમ કરીને બધું વર્ણન કરીને આપણને આ અનેકાંતમય વસ્તુ સ્વરૂપ એ આ વિશ્વને સ્થાપિત કરી દીધું. ખ્યાલ આવે ને? અને હવે એક કોઈ પણ દ્રવ્યની શક્તિઓ કેવી છે એમાં હવે વસ્તુ સ્વરૂપને સ્થાપિત કરે છે. ખ્યાલ આવે? જો આગળ વાંચો, દરેક દ્રવ્યના ગુણ પર્યાયમાં પોતાથી અસ્થિ અને પરથી નાસ્તિનું અસ્થિપણું છે. 22મો પોઈન્ટ, દરેક દ્રવ્યમાં અસ્થિપણું પણ બે પ્રકારે છે, કે એક છે ધ્રુવપણે અને એક છે ઉત્પાદ વ્યયિક બદલતી પર્યાયપણે, અથવા એને ત્રિકાળી ક્ષણિકપણે પણ કહી શકીએ છીએ. 23મો પોઈન્ટ, દ્રવ્યોમાં શક્તિ ભાવવતી અને ક્રિયાવતી બે પ્રકારે છે, ચર્ચા થઈ ગઈ. 24મો, દ્રવ્યમાં વિભાવ સંબંધી બે પ્રકાર છે, એક છે વિભાવ સહિત કે જીવ વિભાગ. અહીંયા મારામાં વિભાવ લખ્યું છે. 24મો પોઈન્ટ, મારી બુકમાં વિભાવ લખ્યું છે. આપણે અશુદ્ધ દશાની વાત કરીએ છીએ અહીંયા, ભેદ પ્રભેદની વાત નથી કરતા અહીંયા, અશુદ્ધતા સહિત છે કે અશુદ્ધતા રહિત છે એની વાત કરીએ છીએ. હા, તો દ્રવ્યોમાં પણ બે પ્રકાર છે, કે વિભાવ સહિત છે. તો જો જીવ પૂતગલ તેમને અશુદ્ધ દશામાં વિભાવ હોય છે, જીવ અને પૂતગલ બે દ્રવ્યો અશુદ્ધ થઈ શકે છે અને બાકીના ચાર દ્રવ્યો તો અશુદ્ધ થતા જ નથી, એ ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે વિભાવ રહિત છે. આપ્યું છે, વિભાવ હોવું જોઈએ, એમાં ટાઈપો છે. અહીંયા મારી બુકમાં વિભાવ જ છે. એટલે બીજા દ્રવ્યો ત્રિકાળ વિભાવ રહિત છે અને જીવ પૂતગલ એ વિભાવ સહિત છે. 25મો પોઈન્ટ, દ્રવ્યોમાં વિભાવ બે પ્રકારે છે, એક જીવને વિજાતીય પૂતગલ સાથે, એટલે જો જીવ પૂતગલ સાથે બંધાય તો જ એનામાં વિભાવ ઉત્પન્ન થાય છે. બરાબર, જીવ કોઈ પણ અન્ય દ્રવ્ય સાથે બંધાતો નથી. જીવ જીવ સાથે બી બંધાતો નથી, ધર્મ અધર્મ આકાશકાળ સાથે બી બંધાતો નથી. હવે પૂતગલમાં લઈએ, પૂતગલમાં પણ વિભાવ બે રીતે છે. એક તો પૂતગલ જીવ સાથે બંધાય તો પોતે વિભાવ રૂપે લાગે છે, અને પૂતગલ પૂતગલ સાથે બંધાઈ જાય તો બી વિભાવ રૂપ પરિણામે છે. ख्याल आवे, અને બીજા કોઈ દ્રવ્યમાં વિભાવ ઉત્પન્ન જ નથી થતા, કેમ કે કોઈની સાથે બંધાતા નથી. જો જીવને વિજાતીય પૂતગલ સાથે, અને બીજો પોઈન્ટ પૂતગલને સજાતીય એકબીજા સાથે તથા સજાતીય પૂતગલ અને વિજાતીય જીવ બંને સાથે બંધ થાય તો એને વિભાવ ઉત્પન્ન થાય છે. અસમાન જાતિ, અસમાન જાતિ. એટલે જો નોંધ વાંચીએ અને આપણે પૂરું કરીએ કે સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, સાધનારું એટલે કે સ્યાદવાદથી બધી જ વસ્તુઓને સમજી શકાય, સાધનારું એટલે જીતી લેનારું નહીં. આપણે એમ કહે ને વિદ્યા સાધી લીધી, એનો મતલબ શું કે મેં એને જીતી લીધી, એમ નહીં. અહીંયા તો કે આ સ્યાદવાદ એ વસ્તુ સ્વરૂપને સમજાવનારું, સમસ્ત વસ્તુને સાધનારું, અરહંત સર્વજ્ઞનો એક અસ્ખલિત શાસન છે. અરહંત ભગવાન જે સર્વજ્ઞ છે એ સ્યાદવાદના માધ્યમથી આપણને વસ્તુ સ્વરૂપને સમજાવવાની, એને સમજવાની એની એક પદ્ધતિ આપણને બતાવે છે. તે બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. આ સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય પણ કહે છે ને અનિત્ય પણ કહે છે, તો બંને પ્રકારે બંને પક્ષથી કહે છે, માટે ડાઉટફુલ હશે કે આમ છે કે આમ છે ખબર નથી. પણ એમ નથી, વસ્તુ જો દ્રવ્યથી નિત્ય જ છે અને પર્યાયથી અનિત્ય જ છે. એવી રીતના એક જગ્યાએ વાંચ્યું છે એમ કે સ્યાદવાદ કેવું છે, જ્યારે બે વસ્તુનું વર્ણન કરવું હોય ને તો એમ કે આમ પણ છે અને આમ પણ છે. ખ્યાલ આવે, અનેકાંતમાં પણ આવે છે. અને કોઈ એક વસ્તુને જ કહેવું હોય સમ્યક એકાંતથી કેવું હોય તો આમ જ છે અને આમ નથી જ. ખ્યાલ આવે. આ પારુલબેન કહેતા હોય ને હંમેશા શું કહે છે કે હું આત્મા જ છું, હું પરમાત્મા જ છું. પહેલું પહેલા હું જ પરમાત્મા છું અને બીજું હું પરમાત્મા જ છું. ચાલો આ વાંચો. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બંને પક્ષથી કહે છે, માટે સંશયનું કારણ છે. પણ તે ખોટું છે. અનેકાંતમાં તો બંને પક્ષ નિશ્ચિત જ છે, તેથી સંશયનું કારણ. અનેકાંત એ વસ્તુ સ્વરૂપને સાધવાનું એક અસ્ખલિત સાધન છે. અસ્ખલિત એટલે કોઈથી રોકાય નહીં એવું. આપણે જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ કેવો કહેવાય કે જીનેન્દ્ર ભગવાને સમજાવેલું વસ્તુ સ્વરૂપ પરસ્પર એકબીજાથી બાધિત નથી. એટલે કે સમય સારજીમાં આમ કીધું હોય ને પ્રવચન સારજીમાં આમ કીધું હોય, હા તો રાગને કર્મનો કીધો અને રાગને જીવનો કીધો, તો એકબીજાથી બાધા ઉત્પન્ન થઈ ગઈ ને કે એકબીજાથી ઓપોઝિટ કીધા. પણ એમ નથી, અનેકાંત વસ્તુ સ્વરૂપથી, અનેકાંતના સાધનથી, જો રાગ છે તો જીવનો જ, પણ કોઈ કારણવશ ત્રિકાળી વસ્તુને સમજાવવા માટે અહીંયા એને જીવનો નથી એમ કહેવું એ અનેકાંત સ્યાદવાદરૂપ વસ્તુ શૈલી છે. એનાથી સકળ જીન શાસનને સમજીને પોતાના આત્માને જાણવું એ જ જીનાગમનો પ્રયોગ છે. હા, અસ્ખલિત એટલે કોઈથી રોકાય નહીં એવું, એનું ખંડન ના થઈ શકે એવું. ચાલો જેન વાણી સુધી. હે જેન વાણી ભારતી તો નિજ પદ રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે ધ્યાન તે સૂજે લોકારો, મસ્તક નમો સદા દે તું. બોલો અંતર્મુખ મુદ્રાવન સર્વ જીનેન્દ્ર ભગવાનનો. દ્વાદશાંગી અનેકાંતમય સ્યાદવાદ રૂપ વસ્તુ સ્વરૂપને સમજાવનારી જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિ રાજોનો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.